તારીખ 16/11/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 107 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21.
સમયસાર પરમાગમની ટીકા, વિશેષ થોડું કહેવા માટે અને તે પણ પ્રયોજનભૂત વાત કરવા માટે પરિશિષ્ટની રચના કરી છે. પરિશિષ્ટ ગદ્ય પદ્યાત્મક છે, 178 કળશ છે, 246 કળશ સુધીમાં તો જે મૂળ શાસ્ત્રની ટીકા છે એમાં બધા કળશ આવી જાય છે. બાકીના 32 કળશ, 28, 4, 32 કળશ એ પરિશિષ્ટમાં છે. એ ઉપરાંત પદ ઉપરાંત કેટલીક ગદ્યમાં પણ 47 શક્તિ એનું વર્ણન પરિશિષ્ટમાં કર્યું. આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય છે એવા લક્ષણની ચર્ચા પણ પરિશિષ્ટમાં કરી છે. એમાં એ અધિકારનું નામ રાખ્યું છે એમણે, સ્યાદવાદ અધિકાર. પરિશિષ્ટનું ના અધિકારનું નામ છે સ્યાદવાદ અધિકાર. બહુ મુદ્દાસર વાત કરી છે કે આખા સમયસાર શાસ્ત્રમાં આત્માના મૂળ સ્વરૂપને અથવા આત્મ સ્વભાવને જ્ઞાન માત્ર તરીકે અમે કહ્યો. સૂત્રકર્તા આચાર્ય દેવે પણ જ્ઞાન માત્ર કહ્યો અને ટીકાકાર આચાર્ય કહે છે કે અમે પણ જ્ઞાન માત્ર કહ્યો. તો એ આત્માને આત્માનો કહ્યો, સ્વભાવનો કહ્યો અને જ્ઞાન માત્ર કહ્યો, એની પાછળ કોઈ ખાસ હેતુ છે? જ્ઞાન માત્ર કહેવા પાછળ હેતુ એટલો છે કે અનુભવ કરાવવો છે. એટલે અનુભવ કરવામાં વિશેષ સાનુકૂળ શું છે એ એમણે પોતાના અનુભવથી કહ્યું. ત્યારે તર્કનો પણ કોઈ પણ જગ્યાએ તર્કનો તો સ્થાન છે જ કે જો આત્માને જ્ઞાન માત્ર કહેશો તો પછી આત્મામાં તો જ્ઞાન શક્તિ જેવી તો અનંત શક્તિઓ છે, જ્ઞાન તો એક શક્તિ છે, એવી દર્શન શક્તિ, એવી ચારિત્ર શક્તિ, એવી આનંદ શક્તિ, વસ્તુત્વ શક્તિ, પ્રભુત્વ શક્તિ, અનંત શક્તિ છે એવી તો. નામ પણ થોડા છે, વક્તવ્ય છે એટલા શક્તિના, બાકી કેટલી શક્તિને તો નામ જ નથી, વક્તવ્ય છે. એવી અનંત શક્તિઓ સંપન્ન છે એમાં આત્માને ફક્ત જ્ઞાન માત્ર કહેવામાં એ કહેવા ખાતર કહી દીધું છે કે ભાઈ કોઈ પણ શક્તિથી કહો આત્માને, કે એની પાછળ કોઈ હેતુ છે? કે હેતુ છે અનુભવ કરાવવાનો હેતુ છે. ઓળખાય છે પણ જ્ઞાન લક્ષણથી, જણાય છે પણ જ્ઞાન લક્ષણથી, જ્ઞાન દ્વારા અનુભવાય છે પણ સ્વસંવેદનમાં. એ જ્ઞાન એવો ગુણ છે કે જે પોતાને પણ જાણે છે અને બીજા અન્ય અનંત ગુણોને પણ જાણે છે. એનો વિષય ભેદને પણ જાણવાનો છે ને એનો વિષય અભેદને પણ જાણવાનો છે. એક આવી એની કાર્ય વિશિષ્ટતા અને સ્વાનુભવમાં એનું મુખ્ય સ્વાનુભવ કરવાનું કાર્ય જોઈને તેના દ્વારા તેનો નામ નિર્દેશ કરવામાં આવ્યો છે. તેથી આત્માને જ્ઞાન માત્ર કયો છે એ વાત સ્થાપવી છે. સાથે સાથે વિતરાગી શાસ્ત્રોમાં, જૈન શાસ્ત્રોમાં જે કથનની પદ્ધતિ છે, એ કથનની પદ્ધતિમાં શાદવાદ પદ્ધતિ છે એ વાતનો પણ ખુલાસો કરવો છે. કેમ કે એ અધિકાર આખા સમયસારમાં ખાસ સ્પેશિયલ રૂપે આવતો નથી શાદવાદનો, એટલે પોતે ચોખવટ કરે છે કે વસ્તુ છે એની વસ્તુ વ્યવસ્થા વિચારવામાં આવે તો એના પ્રયોજનભૂત આખા વિશ્વની વસ્તુ વ્યવસ્થામાં નવ ભેદ પડે છે, જેને આપણે નવ તત્વ કહીએ છીએ અથવા નવ પદાર્થ કહીએ છીએ. બે રીતે એને કહેવાય છે, કોઈ નવ પદાર્થ કહે છે, નવ તત્વ પણ કહે છે, એક જ વાત છે. આ વિશ્વમાં નવ પદાર્થની બહાર અથવા નવ તત્વની બહાર દસમું તત્વ ક્યાંય નથી, અથવા કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ પદાર્થનો ભાવ દ્રવગુણ પર્યાય કે દ્રવ ક્ષેત્ર કાળ ભાવે આ નવમાં સમાવેશ પામે છે. નવની અંદર એનો સમાવેશ થઈ જાય છે. જગતના કોઈ પણ સાહિત્યને એ ચેલેન્જ મારી શકાય કે તમે કોઈ પણ તત્વની વાત, કોઈ પણ પદાર્થની વાત લાવો, જૈન દર્શનના નવ તત્વની બહાર નહીં હોય. નવ તત્વની અંદર એને આવરી લેવામાં આવ્યું છે. એવી જે વસ્તુ વ્યવસ્થા છે, એ વસ્તુ વ્યવસ્થાને વચનથી કહેવા જતાં, શબ્દોથી કહેવા જતાં, શબ્દોના મર્યાદિત સામર્થ્યને લઈને એને ક્રમે ક્રમે થોડું 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 કરીને કહી શકાય છે. જેટલો કોઈ વચન વિસ્તાર છે એમાં ક્રમ પડે છે અને ક્રમથી એ વસ્તુ વ્યવસ્થાને વર્ણવી શકાય છે. જેટલી કોઈ વર્ણવી છે એટલી વર્ણવી શકાય છે, એટલી શબ્દમાં સામર્થ્ય છે એટલું. જોકે એક પદાર્થમાં એટલા અનંત ગુણધર્મો છે કે અનંત ગુણધર્મોને વર્ણવવા માટે અનંત અક્ષરો પણ નથી, અનંત શબ્દો પણ નથી. સંખ્યાત શબ્દો છે અને સંખ્યાત અક્ષરો છે, એના દ્વારા અનંતનું વર્ણન થવું સંભવિત નથી. વળી કેટલાક ગુણધર્મો તો એવા છે કે જે શબ્દ ગોચર, વચન ગોચર પણ નથી, વચન અગોચર છે, એટલે અવક્તવ્ય છે. વ્યક્તને પણ વક્તવ્ય, વક્તા, વચ એનો મૂળ ધાતુ છે, વચ ધાતુ છે, વચ ટુ સ્પીક, બોલવું, એ વક્તા પણ કેટલા ગુણધર્મોને લાગુ પડે છે. બધા ગુણધર્મોને વક્તવ્ય પણ એટલે કહેવા યોગ્ય પણ નથી, કથન પણ કરી શકાય યોગ્ય નથી. જે કહેવા યોગ્ય છે એનો જે વચન વિસ્તાર છે એ ક્રમશઃ કહી શકાય છે, એક સાથે કહી શકાય. તેથી એક સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યો છે કે જે કાંઈ કહેવાય છે તે મર્યાદિતપણે કહેવાય છે, બાકીનું ઘણું કહેવાનું બાકી રહી જાય છે અને આ કહેવાય છે. તેથી એને શાદ પદ લગાડ્યું. શાદ એટલે કથનચિત, કથનચિત એટલે શાદ, અને વચન એટલે વાદ, વાદ એટલે વચન. કોઈ પણ મર્યાદામાં રહીને વસ્તુની વ્યવસ્થાનું વર્ણન કરવું, એવી જે શૈલી પદ્ધતિ એને શાદવાદ પદ્ધતિ અથવા શાદવાદ શૈલી કહી. એ શાદવાદની શુદ્ધિ અર્થે એમ લીધું છે, અત્ર શાદવાદ શુદ્ધિ અર્થમ એમ લીધું છે. શાદવાદની એ કથન શૈલીની સ્પષ્ટતા માટે, શુદ્ધિ એટલે સ્પષ્ટતા માટે, અથવા એ કથન શૈલી કેટલી નિર્દોષ અને પવિત્ર છે, શુદ્ધિનો અર્થ પવિત્રતા પણ થાય છે, નિર્દોષતા પણ થાય છે. અહીંયા હું થોડું વિચારું છું, ચિંતિત વિચારવામાં આવે છે. મનાક ભૂયો પી ચિંતિત, મનાક એટલે થોડુંક, ભૂયો એટલે આગળ થઈ ગયું છે, થઈ ગયું છે તો પણ થોડુંક અહીંયા વિચારવામાં આવે છે. શું હેતુ છે? કે એક તો શ્યાદવાદની શુદ્ધિનો હેતુ છે, વસ્તુ વ્યવસ્થા એ દ્વારા થોડી કહેવી છે, અને વસ્તુ વ્યવસ્થા કહીને રહી જવું નથી, આ એક મુદ્દો છે. કે દ્રવગુણ પર્યાય આમ છે, જળ ચેતન આમ છે, કથનચિત આમ છે, કથનચિત આમ છે એમ નહીં, સાથે સાથે ઉપાય ઉપેય ભાવને પણ કહેવા છે. ચો એટલે અને ઉપાય ઉપેય ભાવ વસ્તુ વ્યવસ્થા ઉપરાંત ઉપાય ઉપેય ભાવને પણ કહેવા છે. કેમ કે માત્ર અમારો હેતુ પદાર્થનું જ્ઞાન કરાવવાનો નથી, કે જીવ પદાર્થ આવો છે, અજીવ પદાર્થ ઉદ્ગલ પદાર્થ આવો છે, એટલો જ અમારો હેતુ નથી. પણ અમારો હેતુ પદાર્થના જ્ઞાનની સાથે સાથે ઉપાદેય શું છે અને હેય શું છે, અથવા આ આત્માને હિતકર શું છે અને અહિતકર શું છે, સુખકર શું છે અને દુઃખકર શું છે, એ વિષયને પણ સ્પષ્ટ કરવાનો છે.
બરાબર.
કેમ કે આખરમાં પ્રત્યેક જીવને સુખ જોઈએ છે અને દુઃખ કોઈને જોઈતું નથી. એ પહેલા કળશમાં ચોખવટ છે. ધ્યાન એટલું ખેંચવું છે કે શાસ્ત્રનું જ્ઞાન માત્ર વસ્તુ વ્યવસ્થાને જ સ્થાપે છે એમ નથી. વસ્તુ વ્યવસ્થાને સ્થાપવા ઉપરાંત હે ઉપાદેતાનો પણ એની અંદર બહુ સુંદર રીતે વિચાર કરવામાં, નિરૂપણ કરવામાં આવ્યું છે, અને મુખ્ય હેતુ એ છે. અને વસ્તુ વ્યવસ્થાને આધારિત એ રીતે હે ઉપાદેયનો વિવેક કરવામાં આવ્યો છે. આટલો પ્રયોજનને સ્પષ્ટ કરીને આચાર્ય મહારાજ આ અધિકારમાં પછી આગળ ચાલે છે. આપણે તો ધ્યાન એટલું ખેંચવું કે વસ્તુ વ્યવસ્થા આવી છે, સત્તા આવી છે, પદાર્થનું જે સત્તાપણું હોવાપણું છે એ આવું છે, આવું છે, આવું છે, આવું છે, પણ એમાંથી લેવું છે શું, એમ કહીને કરવું છે શું, એમ કહેવા પાછળ પ્રયોજન શું છે? કે ઉપાય અને ઉપેયપણું, પરિપૂર્ણ સંપૂર્ણ નિર્દોષ પવિત્ર એવી જે મોક્ષ દશા, એ સાધ્ય કરવા અર્થે એનું સાધકતમ ઉત્કૃષ્ટ સાધન શું છે એનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ આત્માને ધર્મના ક્ષેત્રમાં દાખલ થનાર કોઈ પણ આત્માને પ્રથમ વિચાર એ આવવા યોગ્ય છે કે કોઈ પણ જાતનું દોષરૂપ કલંક, કશાય કલંક, દોષરૂપ કલંક મને ન હો, થોડું પણ મને ન હો, જરા પણ મને ન હો, હું નિષ્કલંક દશાને ઈચ્છું છું, ચાહું છું. અને એનું ઉત્કૃષ્ટ સાધન શું, એનું ખાસ સાધન શું, એનો એને વિચાર કરવો ઘટે છે. અહીંથી શરૂઆત લીધી એ વિષયને સાથે સાથે સાંકળ્યો છે. ચાલુ અધિકાર છે આપણે 33 પાનું પરમાગમ સાર 108 નંબરનો બોલ છે. પોતામાં જે ગુણ ન હોય અને બીજા કોઈ તે ગુણ કહે કે તમે આવા ગુણી છો, ગુણવાન છો, બહુ સારા છો, પોતામાં ગુણ ન હોય ને એવા ગુણથી પ્રશંસા કરવામાં આવે ત્યારે તમે આવા ગુણી છો એવું અથવા કોઈ પણ રીતે એની વિશિષ્ટતા બતાવવામાં આવે ને એવી વિશિષ્ટતા ન હોય ત્યારે અંદરમાં જ્ઞાનીને એમ થાય કે મારામાં આ ગુણ નથી અને મને આ ગુણ છે એમ કહે છે, તે મને આળ આપે છે. ઠીક છે, ઉલટું સુલટું છે. અજ્ઞાનીને જે પ્રશંસાથી મીઠું લાગે છે કે ચાલો આપણામાં નથી છતાં આપણા આવા સારા વખાણ કરવામાં આવે છે, તો એને જગતના જીવને એ સારું લાગે છે, જ્ઞાનીને એ સારું નથી લાગતું. ત્યારે આ વિશિષ્ટતા તો મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, મારા પુરુષાર્થથી સાધ્ય કરવા યોગ્ય છે, ભલે એ માને છે પણ એવું ક્યાં મારામાં ગુણ છે. એટલે એવા ગુણના અભાવનું દુઃખ એને થાય છે. જેમ કોઈ આળ આપે તો દુઃખ થાય, એમ એને દુઃખ થાય છે કે અરે આવું લોકો મારા માટે માને છે પણ મારામાં તો એ ખામી છે. મારે પુરુષાર્થથી આવા સદગુણને સાધ્ય કરવો જોઈએ, એનું એને દુઃખ વર્તે છે. જેમ કોઈ આળ આપે છે એવું એને લાગે છે. જ્યારે અજ્ઞાનીને પોતામાં ગુણ ન હોવા છતાં તેની ભાવના એમ રહ્યા કરે છે કે મને કોઈ ગુણી માને તો ઠીક, મારા આવા આવા ગુણ દ્વારા પ્રશંસા કરવામાં આવે તો ઠીક, એવી એને ભાવના વર્તે છે. આ તેનું અજ્ઞાન છે. અજ્ઞાનના અનેક વિધ લક્ષણ છે, એ માહેનું આ એક લક્ષણ છે એમ કહેવા માગે છે. આ સિવાય પણ અજ્ઞાની જીવને અનેક અજ્ઞાનભૂત લક્ષણ પ્રસિદ્ધ છે, એમાંનું આ પણ એક છે કે જે ગુણ પ્રશંસાના વિષયક છે. ગુણ પ્રશંસાના વિષયમાં અજ્ઞાનીને એવું થાય કે મારામાં ગુણ ન હોય એવા ગુણથી પણ મારી પ્રશંસા થાય તો બહુ સારું, મને માનપત્ર મળે, પ્રમાણપત્ર મળે. પ્રમાણ એટલે વિશેષ માન, અને એની અંદર ઘણા ઘણા વિશેષણો લખા હોય તો એવા વિશેષણો કે એને ઠીક લાગે છે. ભલે ગુણ ન હોય પણ લોકો તો મને એમ કહે છે. એ અજ્ઞાનને પ્રસિદ્ધ કરતું અજ્ઞાનીની ભાવનાવાળું એ ખોટું લક્ષણ છે અથવા અપલક્ષણ છે. ખોટું લક્ષણ કહો, અપ એટલે ખોટું એમ એનો અર્થ થાય છે. જ્ઞાનીને એવું થતું નથી. બહારમાં અનેક પ્રકારના જે વ્યવહારિક પ્રસિદ્ધ થાય એવા ગુણો હોય છે, એવા ગુણથી કહેવામાં આવે ને એવો કોઈ ગુણ ન હોય, દાખલા તરીકે કે જ્ઞાની હોય, એને સામાન્ય રીતે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ હોય છે પણ કોઈ જ્ઞાનીને વિશેષ હોય છે તે પ્રકારના પરિણામ, કોઈ જ્ઞાનીને તે પ્રકારના વિશેષ પરિણામ દેખાતા નથી. સામાન્ય તો હોય જ, સાવ ન હોય એવું ન બને, પણ બીજાને બીજા પ્રશંસા કરે એવા વિશેષ ન હોય તો એને એ પ્રકારની ખામી લાગે છે કે વ્યવહારમાં આ પ્રકારની મારી ખામી છે. એવા તીવ્ર ભક્તિના ભાવ બહારમાં ઉત્પન્ન થતા નથી. સામાન્ય રીતે જ્ઞાનીને શાસ્ત્ર અધ્યયન વિશેષ હોય છે, ખાસ હોય છે, પણ કોઈ જ્ઞાની એવા હોય કે જેને ખાસ વિશેષ શાસ્ત્ર અધ્યયનનો વિકલ્પ નામ રાગ ન આવે. આ બધા વ્યવહારિક ગુણ કહેવાય છે. શાસ્ત્ર અધ્યયન, ભક્તિ, ઉદારતા એ વગેરે અનેક પ્રકારની જે રોજની ચર્યા હોય છે, એવી રોજિંદી ચર્યા બધાને એક સરખી હોય જ્ઞાનીને એવું બનતું નથી. આમ તો ઔદયિક ભાવમાં એ જાય છે, અને ઔદયિક ભાવ એક સરખા કોઈને હોતા નથી, બધાને ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. પૂર્વકર્મના ભાવો પણ ભિન્ન ભિન્ન છે બધાનો, અને એનો ઉદય પણ પૂર્વકર્મના નિબંધન અનુસાર છે, એટલે ભિન્ન ભિન્ન પ્રકારે આવે છે. એ તો ત્યાં સુધી લીધું છે કે ચોથા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાનમાં સામાન્યપણે તેરે તેર ગુણસ્થાનનું સ્વરૂપ સરખું હોવા છતાં વિશેષપણે તેરે તેર ગુણસ્થાનમાં ઔદયિક ભાવની વિભિન્નતા છે. કેવળીને પણ એક સરખો ઉદય હોય નહીં એમ લીધું છે. ચોડરમજી મોક્ષ માર્ગ પ્રકાશ આપતા કેવળીને પણ એક સરખો ઉદય નથી આવતો. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર જેમનું શાસન ચાલે છે, કાલે નિર્વાણ દિન દિવસ, એમને કેવળ જ્ઞાન થયા પછી 64 દિવસે વાણી નીકળી. ઉદય ફેરે સામાન્ય રીતે તીર્થંકર દ્રેવ હોય અને કેવળ જ્ઞાન થાય એટલે વાણીનો પ્રકાશ થાય અને અનેક ભવ્ય જીવોને મોક્ષ માર્ગનો એ નિમિત્ત થાય. એમને 64 દિવસ સુધી વાણીનો યોગ ન થયો, એ ઉદય ભાવનું કારણ છે. બધાને એક સરખો ઉદય હતો. જો કેવળીને મોટા ભાગના જેને કર્મ ખરી ગયા છે સાધક દિશામાં, એને પણ જેટલો ઉદય રહી ગયો ચાર અઘાતીનો, કાતી ચાર ખલાસ કર્યા છે, એમાં પણ હજી ઉદય ભાવની વિભિન્નતા છે. તો જેને ઘણા કર્મનો ઉદય આવવો બાકી છે એને તો એક સરખાપણું હોય એ પ્રશ્ન રહેતો નથી. તો વ્યવહારે જે કોઈ ગુણ ગણાય છે એમાં ફેરફાર દેખાય, છતાં કોઈ પ્રશંસા કરે જ્ઞાનીની, તો જ્ઞાની એમ સમજે છે કે મારામાં જે ક્ષતિ છે એ ક્ષતિનો એને બરાબર ખ્યાલ હોય છે, એને ખોટી મીઠાશ ચડતી નથી, પ્રશંસાની મીઠાશ એને ખોટી ચડતી નથી. જો કે પરમાર્થે તો જ્ઞાનીને નિંદા અને પ્રશંસા સરખી છે, સરખી છે એટલે વિવેક નથી એમ નથી. પ્રશંસાને નિંદા જાણે છે કે નિંદાને પ્રશંસા જાણે છે કાંઈ ખબર પડતી નથી એમ નથી. પણ હું જ્ઞાન માત્ર છું એવા સ્વરૂપ આરાધનમાં, સ્વરૂપ સાવધાનીમાં અન્ય પૂતગળો જ્ઞેય માત્ર છે, ચાહે નિંદા ના હો કે ચાહે પ્રશંસા ના હો. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂતગળ એક સ્વભાવની. બધા એક પૂતગળ સ્વભાવે છે. શ્રીમદ રાજચંદ્રજીનો પછી શ્રીમદ રાજચંદ્ર વાંચ્યું છે, શ્રીમદજીના પત્રોનો મોટો ગ્રંથ છે, ઘણો વિષય એની અંદર એમણે આવેલો છે. એમાં શું લીધું છે કે જળ એટલે બધા જળ, એના સામાન્ય સ્વભાવથી જળ જોઈએ છીએ, એની કોઈ પર્યાયમાં રાગદ્વેષ કરવા યોગ્ય નહીં હોવાથી, ભલે જ્ઞાનમાં પર્યાયોની અનેક વિધતા જ્ઞાન ગોચર થાય તો પણ એની મુખ્યતા કરીને રાગદ્વેષ કરવામાં આવતો નથી. જેમ એક મીઠાઈના પરમાણુઓ વર્તમાનમાં મીઠાઈ રૂપ છે, આહાર કર્યા પછી 6 કલાકે તે વિષ્ણા રૂપ છે. મીઠાઈ પ્રત્યે રાગ અને વિષ્ણા પ્રત્યે ઘૃણા એ પર્યાય આશ્રિત થાય છે. સામાન્ય પૂતગળ રજકણ આશ્રિત એને જોવામાં આવે તો એ ગૌણ થઈ જાય છે, એટલે કે રાગ અને ઘૃણા થતા નથી. ઘૃણા દ્વેષનો પ્રકાર છે, રાગ અને દ્વેષ થતા નથી. એમ રાગ દ્વેષ મટાડવા અર્થે પદાર્થનું સામાન્ય સ્વરૂપની દ્રષ્ટિ કેળવવી ઘટે છે, અને તેનો ઉપદેશ છે શાસ્ત્રમાં, સત્શાસ્ત્રોમાં તેનો ઉપદેશ છે. તો કહે છે કે જ્ઞાનીને તો નિંદા કે પ્રશંસા, ગુણ હોય ને ગુણની પ્રશંસા કરે તો પણ એ પ્રશંસાને અનુસરતા નથી, તો પછી ગુણ ન હોય ને એની પ્રશંસા કરે એને અનુસરવાનો જ્ઞાનીને પ્રકાર રહે એ પ્રશ્ન જ નથી. જે કોઈ સદગુણ છે જ્ઞાનીને એ સદગુણની પ્રશંસા કરે તો પણ એ પ્રશંસાને અનુસરીને રાગમાં રાગના રસમાં આવતા નથી, પ્રશંસાના શબ્દોને માત્ર જ્ઞાની જાણે છે. અને કોઈ નિંદા કરે તો તેને પણ તે જ્ઞાની જાણે છે. હા, કોઈ નિંદામાં એટલું તપાસી લે છે, જ્ઞાન મધ્યસ્થ છે ને, વક્ર જ્ઞાન નથી, સરળ જ્ઞાન છે, મધ્યસ્થ છે, એટલું તપાસી લે છે કે એ જે નિંદા કરે છે એવો દોષ મારામાં હોય તો મારે પુરુષાર્થથી એને ટાળવો જોઈએ, એટલું જોઈ લે છે, એટલું જોઈ લે છે. અને જો કોઈ ખરેખર એવો દોષનો નિર્દેશ કરે તો એનો એ ઉપકાર વ્યક્ત કરે છે કે તમે મારા ઉપકારી છો, તમે સારું થયું, મારું ધ્યાન દોર્યું, એમાં એને કાંઈ સરળતામાં વાંધો નથી. અજ્ઞાનીને ઉલટું થાય છે, એનો એનામાં દોષ હોય એવો કોઈ દોષ બતાવે તો એને દુઃખ થાય છે. તમે મને આમ કહ્યું, તમે મને આમ કહ્યું, અને જગતમાં કહેવાય છે કે ભાઈ કાણાને જગતમાં કાણો કહેવાતો નથી, એમ કહેતા એને દુઃખ થાય છે. એટલે જગતના જીવોની આ સામાન્ય પરિસ્થિતિ છે કે સામાન્ય એ સ્તરમાં લોકો જીવે છે કે એનો દોષ હોય તો પણ એને દોષ તરીકે એને બતાવી શકાય નહીં, અને બતાવો તો એને દુઃખ થાય. એ જ્ઞાન અને અજ્ઞાનની ભૂમિકા જુદી જુદી છે આ વિષયમાં.
એ એક
માન કસાયનું પરિણામ છે કે પોતાની પ્રશંસામાં સારું લાગે અને પોતાના કોઈ દોષ કહે અથવા નિંદા કરે. પ્રશંસાનો પ્રતિપક્ષ તો નિંદા છે. પ્રશંસામાં સારું લાગવું અને નિંદામાં અણગમો થવો, પ્રશંસા ગમવી અને નિંદાનો અણગમો થવો, એ માન કસાયનું પરિણામ છે. કોઈ નિંદા કરે ત્યારે અણગમો થાય ત્યારે આ જીવે એમ વિચારવું જોઈએ કે તો નક્કી આ જીવને પ્રશંસા ગમે છે. શું નિંદા કરે ત્યારે એને અણગમો થાય ત્યારે એમ વિચારવું જોઈએ કે નક્કી જે આ જીવને પ્રશંસા ગમે છે. આમ એમાંથી અનર્પિત નીકળે છે, અર્પિતમાંથી. વળી એમ દલીલ કરે અણગમો કરનાર, પણ મારામાં નથી એવી નિંદા કરે છે, હું મારામાં એવો દોષ નથી ને એવી નિંદા કરે છે, એનું શું? પણ એ ભૂલ એની છે, તારી ક્યાં છે? તારામાં દોષ નથી એવી એવો દોષ તને કહે છે તો એ તો એની ભૂલ થઈ છે. એની ભૂલનો દંડ એને છે કે તને છે? હે, એને ભૂલ કરી એની સામે તારે ભૂલ કરવી? એ તો કરવા જેવું નથી. પણ ન્યાય તોલતા પણ આવડવો જોઈએ. એ માનનો પ્રકાર છે. નિંદા પ્રશંસામાં ગમવું અગમવું એ માન કષાયનું પરિણામ છે, પ્રગટ પરિણામ છે. અને ખાસ કરીને મનુષ્ય ગતિમાં મુખ્ય મોક્ષ માર્ગનું બાધક કારણ, રોધક કારણ હોય તો તે માન છે. શ્રીમદજી ત્યાં સુધી કહે છે કે માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત, માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. કહેવા પાછળ હેતુ એ હતો કે પોતાને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું હતું, શ્રીમદજી ને પોતાને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું હતું, છતાં કલ્પના થવાનો પૂરો સંભવ છે અને પ્રાય એમ જ થાય છે. એક સજીવન મૂર્તિ હોય તો જ કહી શકે કે એમ નહીં પણ આમ અર્થ થાય, આટલો જ ફરક પડે છે. આ થોડો ફરક પડે છે પણ બહુ મોટો ફરક છે. જેમ ભૂમિતિમાં એક ડિગ્રીનો એંગલ દેખાય નહીં કે બે લીટી વચ્ચે કાંઈ લાંબુ અંતર છે, મૂળમાં જુઓ તો બહુ મૂળમાં જુઓ, એક ડિગ્રીના એંગલના મૂળમાં જુઓ ખૂણામાં તો બહુ અંતર જ ન દેખાય, હાવ નજીક નજીક દેખાય. પણ જો એનો લંબાવવામાં આવે, એનો ડેવલપમેન્ટ કરવામાં આવે તો અંતર વધતું જાય છે. એ મોક્ષ માર્ગ સૂક્ષ્મ છે, આત્મ સ્વભાવ સૂક્ષ્મ છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો જે આત્મ સ્વભાવ એને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ સૂક્ષ્મ છે, અને એમાં થોડોક પણ ફેર પડે એટલે માર્ગ અન્યથા થઈ જાય છે, બીજો માર્ગ થઈ જાય છે, ઉન્માર્ગ થઈ જાય છે, અને જીવ માર્ગે ચડતો નથી. આ પરિસ્થિતિ થાય છે. એટલે એમણે પોતાના વક્તવ્યમાં વજન પણ બહુ લીધું છે, પ્રગટ જ્ઞાનીના સાનિધ્યનું, સત્સમાગમનું અત્યંત વજન લીધું છે. એટલું બધું લખ્યું છે કે મુમુક્ષુએ સત્સમાગમની નિરંતર ભાવના કર્તવ્ય છે, તીવ્ર ભાવના કર્તવ્ય છે. અને એ સત્સમાગમ મળતો હોય તો તેના અર્થે બાહ્ય પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને પણ સત્સમાગમમાં રહેવું, કારણ કે બાહ્ય પ્રવૃત્તિ અર્થે સમય નથી મળતો ને, સત્સમાગમનો સંક્ષેપ કરી નાખવી પ્રવૃત્તિ. પ્રવૃત્તિ સંક્ષેપ કરતા આવક સંક્ષેપ થાય ને આવક. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. તાને ઓળખ, તને ઓળખ, તને ઓળખ, એવું તો પ્રસિદ્ધપણે વેદાંતમાં પણ આવે છે. અત્યારે તો અંગ્રેજો પણ બોલવામાં નવોધાય સેલ્ફ, નવોધાય સેલ્ફ આવે છે એ લોકોમાં પણ. અને મૂળ વાત એ છે કે જો પોતે પોતાનો નિર્ણય જ ન કરી શકે, પોતાનું મૂળ અસલ સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ નિશ્ચિત ન થાય તો એને શું કર્તવ્ય ને શું અકર્તવ્ય કઈ રીતે નિશ્ચિત થઈ શકે? ઘરમાં પણ સ્થાન નક્કી થયા પછી એની ડ્યુટી નક્કી થાય, દુકાનમાં વ્યવસાયમાં પણ એનું સ્થાન નક્કી થવાના આધારે એની ફરજ નક્કી થાય, સમાજમાં પણ એનું સ્થાન નક્કી થાય એના આધારે એની ફરજ નક્કી થાય, અને ધર્મમાં સ્થાન નક્કી થયા વિના આધાર વિના એને એની કર્તવ્ય શરૂ થાય, એમ કેમ બની શકે? એવું બની શકતું? પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. આમ લીધું કે પોતે પોતાને ભૂલ્યો છે, પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, તે અજ્ઞાન છે, તે તેવું જ જ્ઞાન પ્રાપ્ત થતા એનો નાશ થાય છે. હવે એ જ્ઞાનની પ્રાપ્તિ અહીંથી એમણે વાત ઉપાડી છે, એ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. આમ લીધું એ જ્ઞાનની પ્રાપ્તિ પુસ્તકમાંથી થવી જોઈએ એમ નથી કહ્યું. ક્યાંથી શરૂઆત કરી છે? એ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. શું તો પોતે ગ્રહસ્થ હતા ને, સામાન્ય રીતે લોકો ક્યાં જવાના, કે ત્યાગી પાસે જવાના, પછી જે જે સંપ્રદાયમાં જે હોય તે સંન્યાસી પાસે જશે, સાધુ પાસે જશે, મહારાજ પાસે જશે, પણ ત્યાગી પાસે જશે કે એને તો આ છોડ્યું છે ને. પણ એને એ જ્ઞાની છે કે નહીં એ તો જોવાની દ્રષ્ટિ કેળવી નથી, એટલે એની એને ખબર નથી. કરે પણ શું, જગતનો જીવ સામાન્યપણે શું કરે કે આ ત્યાગી તો છે, ચાલો એની પાસે જઈએ, કાંઈક એની પાસે હશે એમ માનીને જાય છે. છે કે નહીં એ ચકાસવાની, પરીક્ષા કરવાની તૈયારી બહુભાગ જીવોમાં હોતી નથી. વળી શું છે કે લોકલજ્જા આડી આવે છે, ખબર પડે કે આ રાયચંદભાઈ છે એ જ્ઞાની છે, એમનામાં ઘણું જ્ઞાન છે, એ પ્રસિદ્ધિ થોડી થઈ ગઈ હતી, પણ લોકલજ્જા નડે. સંપ્રદાયવાળા એમ કે લે તમે ત્યાં જવા માંગ્યા, આપણા મહારાજને છોડીને તમે ત્યાં જાઓ છો, એમ કરે. એ પ્રકાર ત્યાં બી ચાલ્યો હતો, વિરોધ બી થયો હતો ઘણો, સાંપ્રદાયિક સામાજિક વિરોધ પણ એમનો થયો હતો, અને થાય, પૂર્વકર્મ અનુસાર બધું થાય. એનો જ્ઞાનીને હર્ષ વિષાદ હતો, તો એમને એ જોયું કે કેટલાક જીવો હળવા હોય છે, એમની ઈચ્છા પણ હોય છે કે ભાઈ આપણને પ્રાપ્ત થાય ત્યાંથી આપણે મેળવવું જોઈએ, પણ લોકલજ્જા એ મુખ્ય કારણ બની જાય છે કે મારું જે સ્થાન, મારું જે માન, જે સ્થિતિ છે એમાં ફેર પડી જશે, લોકો મને બીજી નજરે જોશે, એટલો એની શક્તિ હીણી છે, એટલે એનું ઉલ્લંઘન કરીને જ્ઞાનીને નજદીકમાં, જ્ઞાનીના આશ્રયમાં આવી શકતો નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એ લોકલજ્જા એ પણ માનવિક પરિણામ છે, પણ એ લોકલજ્જાને સેવતા જ્ઞાનીનો આશ્રય ન કરે અને લોકલજ્જાને સેવે અને દુર્ગતિએ જાય તો એ સમાજ એને છોડાવવા આવે આવે બધા ભેગા થઈને એને છોડાવે કુગતિમાંથી, કે નાના ભાઈ તમે અમારે શરમ રાખી હતી માટે અમે હવે મદદ કરશું તને, એમાં કોઈની મદદ પહોંચતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, આગળ કહે છે હવે કે જે કોઈ જીવે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા કરવી છે તેણે જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું, આ પહેલી આજ્ઞા છે. જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું, જ્ઞાનીની ઈચ્છાનું ઉલ્લંઘન કરનાર જ્ઞાન પ્રાપ્તિમાં આવી શકે એવું કદી બની શકે. એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે, આ તો શાસ્ત્રમાં પણ આજ્ઞા છે, જિન શાસ્ત્રોમાં પણ આજ્ઞા છે કે જેને જ્ઞાન પ્રાપ્તિ ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છા એ વર્તવું. કેમ કે જીવ પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિકાળથી રેખડ્યો છે, જીવ રેખડ્યો છે એનું કારણ સ્વચ્છંદે રેખડ્યો છે, પોતાએ પોતાની ઈચ્છા પ્રમાણે કરવા જતા રેખડ્યો છે, એ પરિભ્રમણનું એને કારણ છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એક મગની બે ફાળ જેવી ચોખ્ખી વાત કરી છે. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એની ઈચ્છા એ નહીં વર્તાય, અજ્ઞાનની નિવૃત્તિ થાય પણ કાળમાં બનવાનું નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠા એ વિકલ્પ નથી એમાં બીજો, તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. આટલું લીધું, એક નિષ્ઠા એ શરીરને ગૌણ કરે, પૈસાને ગૌણ કરે અને પોતાના મનના વિકલ્પને પણ ગૌણ કરે. એને જરાક ફેરફાર વાળો વિકલ્પ આવે એટલે મારે નહીં. નાની શું કહે છે, એમની શું આજ્ઞા છે? તન મન, મન હારે લીધું, એકલું જળ ન લીધું, એનો વિકલ્પ રાગ લઈ લીધો. તન મન ધનની એક નિષ્ઠાએ જ્ઞાનીનું આજ્ઞાનું આરાધન અને એની ભક્તિ, લોકો હવે આંગળી ભક્તિ કહેવા માંડ્યા છે પણ એને એક નિષ્ઠા કહી છે. જ્ઞાનીએ જ્ઞાનીએ એને એક નિષ્ઠા કહી છે. એક નિષ્ઠા એ જ્ઞાનીની ભક્તિ, એને જ્ઞાનના મળ અને વિક્ષેપના ને ધોવાનું નિમિત્ત છે. શાસ્ત્રમાં છે, અને જ્ઞાનની મલિનતા બુદ્ધિ મળ હોય, બુદ્ધિમાં મળ હોય અને વિક્ષેપ હોય, વિક્ષેપ એટલે ચંચળતા અને એકબીજા વિચારો આવી જાય, એની એની શુદ્ધિ, ભૂમિકાની એની શુદ્ધિ એ જ્ઞાનીની ભક્તિ થાય છે. બહુ ઊંડું કારણ છે એની પાછળ. જે શ્રીમદજી આ વિષય સ્થાપ્યો છે એની પાછળ બહુ ઊંડું કારણ છે, રહસ્યમય કારણ છે. મુમુક્ષુની ભૂમિકા આ પરિસ્થિતિમાં આવવી અનિવાર્ય છે, નહીંતર કોઈ રીતે જ્ઞાન ચડે નહીં. શાસ્ત્ર વાંચી વાંચીને મરી જાય, જ્ઞાનનો એક છાંટો આવે આ પરિસ્થિતિ થાય. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પાછો કોઈ પોતાને ચડાવી દે આને કઈક જોતું લાગે છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, આ એની સ્થિતિ છે. અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. હું કહું છું એમ પછી એમથી કહેતા, એમ સત્પુરુષોએ, સર્વ સત્પુરુષોએ આ વાત કરી છે. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને પણ માન્ય છે, શાસ્ત્રને સાક્ષી મૂકી છે. અનંતકાળ સુધી, આ તો એમણે બહુ નાની ઉંમરે લિખ્યું છે, 24મા વર્ષે લખ્યું છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ જે વર્ષમાં થઈ છે, 24મા વર્ષે એમને શુદ્ધ સમ્યક પ્રકાશન છે એ વર્ષમાં જ આ વાત લખી છે. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આમ છે, પોતાને તો સમ્યક થાય નહીં અને કેવળ જ્ઞાન થાય, આટલો ફેર પડશે. સ્વચ્છંદે અનંતકાળ પ્રયત્ન કરે, અનાદિનો અંતર્મુખ નો અજાણ્યો માર્ગ પત્તો લાગે નહીં, અને બાર ને બાર જ ક્રિયા કરે, જે કઈ કરે એ બાર કરે. શાસ્ત્રો અધ્યયન પણ બાહ્ય ક્રિયા, બીજી જેટલી ક્રિયા એ પણ બધી બાહ્ય ક્રિયા થાય. મન વચન કાયની બાહ્ય ક્રિયા, એનાથી છોડીને એનાથી પાર જઈને અંતર્મુખ થવું છે એ સજીવન મૂર્તિ વિના શક્ય નથી. પાવે નહીં ગુરુ ગમ વિના યહી અનાદિ સ્થિત. અનાદિથી આ સિદ્ધાંત છે. નિમિત નૈમિતિક સંબંધ પણ પારિણામિક ભાવે છે. જેમ જીવનો પારિણામિક ભાવ શાશ્વત છે, તેમ જગતમાં નિમિત નૈમિતિક સંબંધ પણ પારિણામિક ભાવે છે. એ સમજવો ઘટે છે. એટલે એ વાત લઈ લીધી છે. હજી લે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદા સજાગ. એ મુમુક્ષુને અધિકારી થવા માટે કહી છે. પણ મોક્ષ થવા પાત્રતા માટે ઘણી વાતો છે. શાસ્ત્ર વાંચીને કઈ જો પાત્રતા આવે તો પણ મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈ. એને મોક્ષ માર્ગમાં આવવું હોય જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા અનિવાર્ય છે. કેટલું વજન છે આખો એક જ અધિકાર છે એમનો. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? જ્ઞાન માર્ગની શ્રેણીએ ચડવું હોય તો આ પદ્ધતિ છે. એ પાયમાં વિના બીજા માર્ગથી મોક્ષ નથી, હરગિજ નથી. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, જો એને કહ્યું આ ગુપ્ત તત્વ છે, રહસ્યવાળી વાત છે, તે પ્રત્યક્ષ અમૃતને પામ. એ જ રીતે ક્રોધનો ઉદય છે નારકની ગતિમાં. મારા મારીને કાપા કાપી ત્યાં ચાલુ ને ચાલુ રહે છે. અને માયાનો ઉદય છે તિરિંચની પ્રકૃતિ. આડા પરિણામ તો થઈ જ ગયા છે. ઘણી માયા સેવી છે અને એ માયાને ના ફળમાં જ તિર્યક આડા. તિર્યકનો અર્થ જ આડું થાય છે. એનું નામ જ તિરિંચ પાડ્યું છે. આડા શરીર મળ્યા છે અને ત્યાં પણ એ માયા પરિણામની મુખ્યતા પરિણમનમાં વિશેષ હોય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ જે ચાર વિભાવ પ્રકૃતિના મુખ્ય સ્વભાવો છે, વિભાવ પ્રકૃતિના આ ચાર મુખ્ય સ્વભાવો છે. એ ચારેને સમ્યક દ્રષ્ટિ છેદે છે. આવે છે નિર્જરા અધિકારમાં. પાદ ચારે છેદ તો ચારે પાયાને છેદે છે. સમ્યક દ્રષ્ટિ મને રથ પંથમાં પાદ ચારે છેદ તો ચારે પદ પાદને છેદે છે. એ આ ચાર પાદને પગ એટલે આ છે ચારે. ક્રોધ, માન, માયા, લોભ એક વિભાવમાં એ ભિન્ન પડીને તણાતો નથી. ભિન્ન પડી જાય છે, ઉદયથી જ ભિન્ન પડે છે. અહીંયા માન છે એ મુખ્ય છે. અને માન મૂકીને જે આ માર્ગની અંદર પ્રવર્તવામાં તૈયાર થાય છે એને આ માર્ગ હાથ આવવા વાર લાગતી નથી. અને માનના પકડમાં છે ત્યાં સુધી કોઈ રીતે એને માર્ગ હાથ આવતો નથી. હા, એમાં શું હતું કે ઘણા સાધુ હતા, એમાંથી કેટલાક સ્થાનકવાસી સાધુ એમના સંપર્કમાં આવ્યા. એકદમ માન છોડીને એ એટલા બધા નિર્માની થયા હતા કે એમને વંદના કરતા શ્રીમદજીને. તો પ્રથમમાં તો એમણે ના પાડી કે જાહેરમાં તમે વંદના કરશો લોકો તોફાન થશે. સમાજ તોફાને ચડી જશે કેમ કે તમારું સાધુ પદ છે. બારમાં લોકો માને છે એવું તો ગ્રસ્ત છો. તો એ ખાનગીમાં આવીને વંદના કરતા. વંદનાનો એમાં નિષેધ નહોતો પણ જાહેરમાં લોકાચારથી લોકની અંદર ખળભળાટ થાય એ દ્રષ્ટિએ અમે એ વાત મર્યાદા કરી નાખી. પણ એ તો એને ભગવાનને માનતા હતા. એ લલ્લુજી સ્વામીના અને દેવકરણજીના પુત્રો તમે વાંચ્યા આ વખતે દેવલાલીમાં, કેટલા એને વિશેષણ આપ્યા છે, ભગવાન જેટલા વિશેષણ આપ્યા છે એને જ્ઞાનીની નજર થઈ છે. જ્ઞાની છે, કેટલી ભક્તિ આવી છે કે ભગવાન જેટલા વિશેષણ વાપરા છે. અત્યારે તો લોકોને વિશેષણ સહન થતા નથી. શું આપણામાં આપણામાં તોફાન છે કે વિશેષણ સહન નથી થતા, એટલા વિશેષણ વાપરે છે. એવું એક નિષ્ઠાએ આરાધન કરીને એને કઈક કસાય ગળે છે, નહીતર અનાદિ સુદૃઢ થયેલો કસાય મિથ્યાતની ગ્રંથિ એ ગળવી એટલી સહેલી નથી. એમ છે